શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એક એવા સમયની વાત કરવાના છીએ જ્યાં જૂનું અને નવું એમ સમજો ને કે ટકરાઈ રહ્યું હતું.
હા, એ સમયગાળો ખરેખર બહુ રસપ્રદ હતો.
કલ્પના કરો, 1860નો દાયકો ચાલી રહ્યો છે અને એક યુવાન, તેજસ્વી, થોડા બળવાખોર કહી શકાય એવા કવિ નર્મદ.
નર્મદા શંકર લાલ શંકર દવે.
હા, નર્મદ એક ગુજરાતી કવિતામાં એકદમ ધૂમકેતુની જેમ પ્રવેશે છે.
બિલકુલ, અને એમના લખાણોથી ઉત્સાહ પણ ફેલાય છે અને વિવાદ પણ એટલો જ.
ખરું, કોઈ એમને યુગ પ્રવર્તક કે તો કોઈ એમની ભાષાની ટીકા કરે.
બરાબર, બહુ જુદા જુદા મંતવ્યો હતા.
આવા સમયે એક વિવેચક આવે છે, નવલરામ પંડ્યા. અને એ ફક્ત નર્મદની કવિતાનું મૂલ્યાંકન કરવાનું જ નહીં, પણ કવિતાને કેવી રીતે મૂલવવી જોઈએ,
હા, એના પાયાના સિદ્ધાંતો,
એના સિદ્ધાંતો સ્થાપિત કરવાનું બીડું ઝડપે છે.
ચોક્કસ, અને એ બહુ મોટી વાત હતી એ સમય માટે.
વિવેચનાત્મક અવલોકન એ ખાલી એક સમીક્ષા નથી.
ના, જરાય નહીં.
પણ ગુજરાતી વિવેચનામાં પેલી વસ્તુનિષ્ઠતા સ્થાપવાનો એક ગંભીર પ્રયાસ છે.
બરાબર, ઓબ્જેક્ટિવ ક્રિટિસિઝમ જેને કહીએ.
તો ચાલો આજે આ ઊંડાણભરી ચર્ચામાં ઉતરીએ અને જોઈએ કે નવલરામે નર્મદના કાવ્ય જગતને કઈ રીતે જોયું
અને એમના દ્વારા ગુજરાતી વિવેચનાને શું નવું મળ્યું.
હા, આપણે નવલરામના તર્કો, એમની જે તુલનાત્મક પદ્ધતિ છે,
હા, એ કમ્પેરિઝન્સ બહુ મહત્વના છે,
અને નર્મદ વિશેના એમના નિષ્કર્ષો, એ બધું સમજવાનો પ્રયાસ કરીશું.
અને એ પણ સમજવું જરૂરી છે કે નવલરામ આ કામ ક્યારે કરી રહ્યા હતા. એ સમયે સાહિત્યનું મૂલ્યાંકન મોટે ભાગે, એટલે પેલું વ્યક્તિગત પસંદ નાપસંદ પર જ ચાલતું.
હા, અથવા તો પરંપરાગત ધારણાઓ પર.
બરાબર, જૂના કવિઓ વિશે પણ, જેમ કે પ્રેમાનંદ કે શામળ, એમના વિશે પણ વિદ્વાનોમાં મતભેદ હતા અને ચર્ચાઓ ઘણીવાર એમ જ વ્યક્તિલક્ષી થઈ જતી. નવલરામે જોયું કે નર્મદના આવવાથી આ મતભેદો તો વળી ઓર વધી ગયા.
કેવી રીતે?
એટલે કેટલાક યુવાનો તો નર્મદને સીધા શેક્સપિયર કે કાલિદાસની હરોળમાં મૂકવા તૈયાર હતા.
ઓહો.
જ્યારે સામાન્ય લોકો કે પછી પેલી જૂની પેઢીના પંડિતો, એમને નર્મદની નવી શૈલી અને ભાષા, એ બધું ગળે નહોતું ઉતરતું, મૂંઝવણ થતી હતી.
એટલે નર્મદ જાણે એક લિટમસ ટેસ્ટ જેવા બની ગયા,
જેમણે એ સમયની વિવેચન પદ્ધતિઓની જે મર્યાદાઓ હતી,
હા,
એ ઉઘાડી પાડી દીધી.
બરાબર.
અને આ જ મતભેદો જોઈને નવલરામને લાગ્યું કે ભાઈ, જ્યાં સુધી કવિતાના ગુણ દોષ નક્કી કરવા માટે કોઈ સર્વસામાન્ય, કહીએ કે અચળ નિયમો નહીં સ્થપાય, કોઈક આધાર તો જોઈએ ને, ત્યાં સુધી આ તકરારો ચાલ્યા જ કરવાની. એટલે એમણે ખાલી નર્મદ વિશે પોતાનો મત નથી આપ્યો, પણ કવિતાની પરખ માટેના માપદંડ શું હોવા જોઈએ ત્યાંથી વાત શરૂ કરી.
આ ખરેખર બહુ રસપ્રદ મુદ્દો છે. તો નવલરામે તે સમયની કઈ પ્રચલિત માન્યતાઓને પડકારી, લોકો કવિતા તરીકે શું સમજતા હતા જેને નવલરામ કહે છે કે આ પૂરતું નથી?
એમણે બહુ સ્પષ્ટ કહ્યું કે ખાલી મીઠા લાગતા શબ્દો કે પેલો પ્રાસનો ઝણકાર હોય ને,
ધ્વનિ,
હા, કાનને ગમે એવું, હા, પછી ભાષા શુદ્ધ છે કે સરળ છે, કે પછી કોઈ કવિતા ફક્ત હસાવે છે કે હડાવે છે, અથવા તો સીધે સીધો નીતિબોધ આપે છે પદ્યમાં,
હા, ઉપદેશ,
આમાંથી એક પણ બાબત એકલી કવિતાનો સાચો માપદંડ નથી બની શકતી.
કેમ નહીં?
એમનો તર્ક એ હતો કે જો ખાલી શબ્દોની રમજ જ કવિતા હોત તો પછી કાલિદાસ કે હોમર જેવા મહાકવિઓ, એમનો પ્રભાવ ભાષાંતરો દ્વારા આખી દુનિયામાં કેવી રીતે ફેલાયો?
વાત તો સાચી છે.
કારણ કે ભાષાંતરમાં શબ્દોનો ધ્વનિ, એનો શણગાર તો બદલાઈ જાય છે.
બરાબર.
પણ શું ટકી રહે છે? અર્થની ગહનતા અને ભાવની અસરકારકતા.
અર્થ અને ભાવ, તો પછી નવલરામની દ્રષ્ટિએ સાચી કવિતા શું છે? એમણે શું કસોટી આપી?
અહીંયા નવલરામનો અભિગમ જુઓ, બહુ આધુનિક લાગે છે. એમણે કહ્યું, જે અર્થ આપણા મનમાં ચિત્ર પાડી નાના પ્રકારની લાગણીઓ ઉપર અસર કરે છે તે કવિતા.
ઓકે, એટલે બે મુખ્ય વસ્તુઓ થઈ.
હા, એક તો અર્થ દ્વારા મનમાં ચિત્ર ઊભું થવું, અને બીજું એનાથી લાગણીઓ જાગવી.
બરાબર. અને ઉત્તમ કવિતા કઈ?
જે માયાનું પૂર્ણ ચિત્ર આપે.
માયાનું પૂર્ણ ચિત્ર
એટલે?
એટલે કે જે કવિતા જીવનના અનુભવો અને ભાવોનું સાચું, ઊંડું અને વ્યાપક ચિત્ર રજૂ કરી શકે તે શ્રેષ્ઠ.
સમજાયું. અને આ જ સિદ્ધાંતના આધારે તેઓ નર્મદની કવિતાને તપાસે છે અને એને ઉચ્ચ કોટીની ગણે છે. કેમ? કારણ કે એ મન પર ઊંડી અસર કરે છે અને જીવનના અલગ અલગ ભાવોના ચિત્રો ઉપસાવે છે.
આ કાવ્ય સિદ્ધાંત સ્થાપ્યા પછી નવલરામ નર્મદની સરખામણી એમના પુરોગામી એટલે કે જૂના ગુજરાતી કવિઓ સાથે કરે છે.
હા, અને આ એમની પદ્ધતિનો બહુ મહત્વનો ભાગ છે, તુલનાત્મક અભ્યાસ.
શરૂઆત નરસિંહ મહેતાથી કરીએ. એમના વિશે નવલરામ શું નોંધે છે?
નરસિંહ મહેતાની કવિતામાં જુઓ, એ ભક્તિની અત્યંત ઊંચાઈ, ઊંડું જ્ઞાન, શુદ્ધ અને કોમળ ભાષા એ બધાના વખાણ કરે છે. પણ સાથે એ પણ નોંધે છે કે એમનો મુખ્ય રસ શાંત રસ છે, જે આનંદ આપનારો છે, પણ એમાં દુનિયાદારી પ્રત્યે કંટાળો પેદા કરતો તીવ્ર વૈરાગ્ય નથી.
ઓકે, નર્મદના વૈરાગ્ય જેવો નહીં.
હા, નર્મદનો વૈરાગ્ય જુદા પ્રકારનો, વધુ તીવ્ર.
ભક્તિમય કવિતાની વાત થઈ, પણ દયારામ જે શૃંગાર રસ માટે બહુ જાણીતા છે, એમની સરખામણી નર્મદ સાથે કેવી રીતે કરી?
નવલરામ છે ને, દયારામના કવિત્વને નરસિંહ કરતા ચડિયાતું ગણે છે, ખાસ કરીને પશ્ચાતાપ અને શૃંગારના નિરૂપણમાં. દયારામનો શૃંગાર બહુ વિસ્તૃત છે. પેલી નાયિકાના ભેદ, શૃંગારિક ચેષ્ટાઓ, એ બધાનું બહુ ઝીણવટભર્યું વર્ણન છે. એને ચમકતા રત્ન જેવો કહે છે.
વાહ.
પણ નવલરામના મતે નર્મદનો શૃંગાર ભરે ઓછો વિસ્તૃત હોય, પણ એ વધુ ઊંડો અને દર્દભર્યો છે.
દર્દભર્યો?
હા, એમાં નાયકનું પ્રાધાન્ય છે, અને એને સરખાવે છે સદા બળતા અને બીજાને બાળતા શુદ્ધ સૂરજ સાથે.
ઓહો, ભારે સરખામણી.
હા, એટલે નર્મદના શૃંગારમાં જે તીવ્રતા છે, જે વાસ્તવિકતાનો રણકો છે, એને વધુ પ્રભાવશાળી બનાવે છે, એવું નવલરામનું માનવું છે.
અને શામળ ભટ્ટ,
એમની વાર્તાઓ તો એ સમયે બહુ જ લોકપ્રિય હતી.
શામળને નવલરામ કવિ કરતા વાર્તાકાર,
નોવેલિસ્ટ
વધુ માને છે.
કવિ નહીં, વાર્તાકાર. હા, એમની પાસે વાર્તા ઘડવાની અદ્ભુત શક્તિ હતી એ કબૂલ, પણ એ મોટે ભાગે કલ્પનાનું ઉડ્ડયન હતું. એમાં જીવનનું ઊંડું ચિંતન કે તર્ક એ ઓછું. નવલરામ એમની સરખામણી અરેબિયન નાઇટ્સના રચયિતા સાથે પણ કરે છે, અને સ્પષ્ટ કહે છે કે નર્મદનો જે ગંભીર અને તીવ્ર નીતિબોધ છે,
હા,
એની સામે શામળની બોધપ્રધાન વાર્તાઓ ટકી શકે નહીં.
તો સરવાળે જોઈએ તો નવલરામ એવા નિષ્કર્ષ પર આવે છે કે નર્મદની ખરી સ્પર્ધા જો કોઈ સાથે હોઈ શકે,
હા,
તો તે પ્રેમાનંદ ભટ્ટ સાથે છે. આ મુકાબલો ખરેખર નિર્ણાયક લાગે છે, નહીં?
બિલકુલ, એકદમ. પ્રેમાનંદને તો તેઓ જૂના કવિઓમાં રાજપદવી ભોગવતા કવિ તરીકે ઓળખાવે છે.
રાજપદવી?
હા, અને કારણ પણ આપે છે કે પ્રેમાનંદ કરુણરસમાં અને શુદ્ધ પ્રેમ, જેમ કે સુદામા ચરિત્રમાં મૈત્રીનું નિરૂપણ, એમાં અજોડ હતા. એમની ભાષાની પણ બહુ પ્રશંસા કરે છે, પ્રૌઢ, મીઠી અને પ્રસંગોચિત. નવલરામ તો ત્યાં સુધી કહે છે કે પ્રેમાનંદ જેવા કવિ એ તો ગુજરાતી ભાષાનું ગૌરવ છે.
તો પછી આ બે મોટા ગજાના કવિઓ, પ્રેમાનંદ અને નર્મદ, એમની સરખામણી નવલરામ કયા ધારાધોરણો પર કરે છે? કંઈક માપદંડ તો રાખ્યા હશે ને?
હા, અહીં નવલરામ ભારતીય કાવ્યશાસ્ત્રના રસ સિદ્ધાંતનો ઉપયોગ કરે છે.
રસ સિદ્ધાંત?
હા, રસ એટલે કવિતા દ્વારા ભાવકમાં જાગતો મુખ્ય ભાવ. તેઓ રસ પ્રમાણે તુલના કરે છે. જુઓ,
કહો.
પહેલું, કરુણ રસ, દુઃખનો ભાવ. અહીં પ્રેમાનંદ સ્પષ્ટપણે શ્રેષ્ઠ.
ઓકે.
બીજું, હાસ્યરસ. પ્રેમાનંદે કવિતામાં સારો લખ્યો છે, નર્મદે કવિતામાં ખાસ નથી લખ્યો, પણ એમના ગદ્યમાં જે હાસ્ય છે એ જોરદાર છે, એટલે નવલરામ કહે છે કે આ મુદ્દે નર્મદને ઓછા ના આંકવા જોઈએ.
ગદ્યનું હાસ્ય ધ્યાનમાં લેવું પડે.
બરાબર. ત્રીજું, શૃંગાર રસ, પ્રેમનો ભાવ. બંનેનો ઉત્તમ છે, પણ નર્મદનો શૃંગાર વધુ વ્યાપક અને ઊંડાણવાળા ચિત્રો રજૂ કરે છે, એવું એમનું માનવું.
ઓકે.
ચોથું, વીર રસ. હવે અહીંયા ફેર છે. પ્રેમાનંદનો વીર રસ પૌરાણિક કથાઓ પર આધારિત છે, જે નવલરામના સમયમાં કદાચ ઓછો પ્રભાવ પાડી શકે.
હા, 19મી સદીમાં.
જ્યારે નર્મદનો વીર રસ સમકાલીન છે, જુસ્સાવાળો છે, યુવાનોને પ્રેરણા આપે એવો. અને શાંત રસ
એ નર્મદે ઉત્તમ રીતે નિરૂપ્યો છે, જ્યારે પ્રેમાનંદમાં એ મુખ્ય નથી.
અને બીજા પાસાઓ પણ જોયા હશે ને, જેમ કે નીતિબોધ કે પ્રકૃતિ વર્ણન.
હા, બિલકુલ.
અને આ ક્ષેત્રોમાં નવલરામ નર્મદને સ્પષ્ટપણે આગળ મૂકે છે. નીતિ અને વૈરાગ્યના વિષયમાં તો નર્મદનું ચિંતન એટલું ગહન અને તીવ્ર છે કે નવલરામ એને સર્વશ્રેષ્ઠ ગણાવે છે, કદાચ સામાન્ય વાચકને સમજવું પણ કપરું લાગે એટલું ઊંડું.
બાપરે!
અને સૃષ્ટિ સૌંદર્યનું વર્ણન, એમાં તો નર્મદે એક નવી જ દિશા ખોલે છે. નવલરામ ટીકા કરે છે કે જૂના કવિઓ પ્રકૃતિ વર્ણનમાં ઘણીવાર આમ તેમથી વસ્તુઓ ભેગી કરી દેતા,
હા, યાદી જેવું બનાવી દેતા.
હા, જ્યારે નર્મદે પ્રભાત, સંધ્યા, ઋતુઓ એના જીવંત અને ભાવવાહી ચિત્રો આપ્યા છે, અને એ ગુજરાતી કવિતા માટે નવું હતું.
આ બધી સરખામણીઓ ખરેખર ખૂબ રસપ્રદ છે, પણ એક મોટો મુદ્દો જે નર્મદ સામે વારંવાર ઉઠતો,
હા,
તે હતો એમની ભાષાની કઠિનતા.
બરાબર.
પ્રેમાનંદની સરળ અને પ્રવાહી ભાષા સામે નર્મદની ભાષા ઘણીવાર અઘરી, અપ્રચલિત શબ્દોવાળી લાગતી હતી. નવલરામ આ ટીકાનો સામનો કઈ રીતે કરે છે?
હા, આ મુદ્દો ખરેખર બહુ નાજુક અને મહત્વનો છે, અને અહીં નવલરામની જે દૃષ્ટિ છે ને, એ ખરેખર નોંધપાત્ર છે.
શું કહે છે એ?
તેઓ સ્વીકારે છે, પહેલાં તો માને છે કે હા, નર્મદની ભાષા, ખાસ કરીને શરૂઆતની, એમાં ક્લિષ્ટતા છે, અપરિચિત શબ્દો છે, ક્યારેક બીડોળ પ્રયોગો પણ જોવા મળે છે. પ્રેમાનંદની ભાષા જેવી સ્વાભાવિક સરળતા એમાં નથી, આટલું એ સ્વીકારે છે.
તો પછી એનો બચાવ કેવી રીતે કરે છે? શું એને નર્મદની ખામી તરીકે જ રહેવા દે છે?
ના, અહીં જ નવલરામ એક દૂરંદેશી ભર્યો અને કહી શકાય કે ક્રાંતિકારી તર્ક રજૂ કરે છે.
શું છે એ તર્ક?
તેઓ દલીલ કરે છે કે નર્મદ જે સમયમાં લખી રહ્યા હતા, એ સમય એ ગુજરાતી ભાષા માટે એક મોટા સંક્રાંતિકાળનો સમય હતો.
સંક્રાંતિકાળ એટલે?
એટલે અંગ્રેજી શિક્ષણ આવ્યું, પશ્ચિમી વિચારોનો સંપર્ક થયો, એના કારણે હજારો નવા ખ્યાલો, નવા ભાવો, નવી સંવેદનાઓ, એ બધું ગુજરાતી સમાજ અને સાહિત્યમાં પ્રવેશી રહ્યું હતું.
હા, એ તો હતું જ.
હવે આ નવા ભાવોને વ્યક્ત કરવા માટે જૂની ભાષાના શબ્દો, જૂના રૂઢિપ્રયોગો, એ પૂરતા નહોતા.
એટલે ભાષા પોતે જ નવા વિચારોને સમાવવા માટે, એમ કહીએ કે, મથી રહી હતી.
બરાબર, એકદમ. નવલરામ કહે છે કે નર્મદે આ નવા ભાવોને વાચા આપવા માટે સંસ્કૃતમાંથી, ફારસીમાંથી શબ્દો લેવા પડ્યા, નવા શબ્દો ઘડવા પડ્યા, ભાષાને એક નવો ઘાટ આપવાનો પ્રયાસ કરવો પડ્યો. અને આ પ્રક્રિયામાં સ્વાભાવિક છે કે ક્યારેક કૃત્રિમતા આવે, ક્લિષ્ટતા આવે, અણઘડતા પણ આવી જાય.
હા, પહેલો પ્રયાસ હોય એટલે.
હા, અને આ ખાલી નર્મદની સમસ્યા નહોતી, એ સમયના દરેક પ્રગતિશીલ લેખક સામે આ પડકાર હતો. નવલરામ કહે છે કે આ પરિવર્તન કોઈ એક વ્યક્તિનું નથી, પણ સમયનું છે.
વાહ, આ તો બહુ મોટી વાત કહી. એટલે જે આજે ખામી જેવું લાગે છે.
હા, એ જ નવલરામનો મુખ્ય મુદ્દો છે. તેઓ કહે છે કે જે આજે દૂષણ લાગે, તે ભવિષ્યમાં ભૂષણ પણ બની શકે છે.
ભવિષ્યમાં ભૂષણ?
હા, જેમ જેમ નવા વિચારો સમાજમાં સ્થિર થશે, તેમ તેમ ભાષા પણ વધુ સ્થિર અને સહજ બનશે. તેથી તેઓ આગ્રહપૂર્વક કહે છે કે ભાઈ, નર્મદની કવિતાનું મૂલ્યાંકન કરતી વખતે એની ભાષા શૈલી જુદી છે એમ સમજીને માત્ર ભાષાના આધારે એને ઉતરતી ન ગણવી જોઈએ. મૂલ્યાંકનનો મુખ્ય આધાર શું હોવો જોઈએ?
એનું કાવ્યતત્વ.
કાવ્યતત્વ એટલે કે અર્થ, ભાવ, કલ્પના, ચિત્રાત્મકતા, એના પર ધ્યાન આપો. એમનું એક વાક્ય બહુ સરસ છે, યાદ રાખવા જેવું. ગુણીજનો ઠીકરાના વાસણમાંથી પણ અમૃતનો સ્વીકાર કરે.
વાહ, ખૂબ સરસ. ભાષા વિશેનો આ બચાવ ખરેખર નવલરામની ઊંડી સમજ અને ભવિષ્ય દ્રષ્ટિ બતાવે છે. શું તેઓ જૂની અને નવી કવિતા વચ્ચે કોઈ બીજો મૂળભૂત ભેદ પણ જુએ છે ભાષા સિવાય?
હા, લેખના અંતભાગમાં તેઓ એક વધુ મહત્વનો તફાવત સ્પષ્ટ કરે છે.
કયો?
તેઓ કહે છે કે જૂના કવિઓની કવિતા મોટેભાગે સ્વાભાવિક પ્રકારની છે.
સ્વાભાવિક?
હા,
એટલે કેવી? શું અર્થ છે એ જરા સમજાવશો?
શાસ્ત્રીય એટલે એમ સમજો કે વધુ નિયમબદ્ધ, વધુ સંરચિત, વિચારપૂર્વક ઘડેલી કવિતા.
ઓકે, વધુ પ્લાન્ડ.
હા, એમાં દરેક શબ્દનો પ્રયોગ ચોક્કસ અર્થ અને અસર માટે થયેલો હોય, એમાં અર્થનું ગૌરવ હોય, સંક્ષિપ્તમાં ઘણું કહેવાની શક્તિ હોય, અને એ માત્ર સાંભળવા કરતાં વાંચીને વિચારીને સમજવાની વધુ અપેક્ષા રાખે.
ડીપર મીનિંગવાળી.
બરાબર. નવલરામ માને છે કે જેવી ક્લાસિકલ કવિતા સંસ્કૃત કે અંગ્રેજી જેવી ભાષાઓમાં જોવા મળે છે,
હા,
તેવી અર્થઘન અને સંરચિત કવિતાનો પ્રારંભ ગુજરાતીમાં નર્મદે કર્યો.
ઓહ, આ પણ નર્મદનું એક મોટું પ્રદાન એ ગણાવે છે.
હા, બિલકુલ.
આ સમગ્ર વિશ્લેષણ પછી આપણે એમ કહી શકીએ કે નવલરામનો આ લેખ ખાલી નર્મદની સમીક્ષા ન રહેતા ગુજરાતી વિવેચના માટે એક માર્ગદર્શક સ્તંભ જેવો બની ગયો.
ચોક્કસપણે.
તો એના મુખ્ય પ્રદાનો કયા ગણાવી શકાય અને શું આપ્યું ગુજરાતી વિવેચનાને?
જુઓ, પહેલું અને સૌથી મહત્વનું પ્રદાન તો એ છે કે એણે પેલી વ્યક્તિલક્ષી છાપ આધારિત ટીકા હતી ને,
હા મને ગમ્યું કે ન ગમ્યું એવું,
હા એને સ્થાને વસ્તુનિષ્ઠ તાર્કિક અને શાસ્ત્રીય માપદંડો પર આધારિત વિવેચનાનો પાયો નાખ્યો.
બરાબર.
બીજું, એણે કવિઓની તુલનાત્મક સમીક્ષાની પદ્ધતિને વ્યવસ્થિત રીતે વાપરી અને એના દ્વારા કવિઓનું સાપેક્ષ સ્થાન અને યોગદાન એનું મૂલ્યાંકન કરવાનો માર્ગ ખોલ્યો.
સરખામણીની પદ્ધતિ.
ત્રીજું, એણે ભાષા અને કાવ્યતત્વ વચ્ચેનો જે સંબંધ છે એની જટિલતાને સમજી અને ભાષાના પરિવર્તનશીલ સ્વભાવોને ધ્યાનમાં રાખીને સાહિત્યનું મૂલ્યાંકન કરવાની સમજ આપે, જે આપણે હમણાં ચર્ચા કરી.
હા, ભાષાવાળો મુદ્દો.
અને ચોથું, એણે શાસ્ત્રીય કવિતાનો ખ્યાલ ગુજરાતીમાં લાવીને કવિતાના સ્વરૂપ અંગેની ચર્ચાને વધુ ઊંડાણ આપ્યું.
એટલે કે વિવેચનને વધુ ગંભીર અને પદ્ધતિસર બનાવ્યું.
બિલકુલ.
અને આ બધાના અંતે નર્મદ વિશે એમનો ચોક્કસ નિષ્કર્ષ શું રહ્યો? એમણે નર્મદને ગુજરાતી કવિતાના ઇતિહાસમાં ક્યાં મૂક્યા?
નવલરામ પૂરી સ્પષ્ટતાથી અને પોતાની દલીલોના આધારે નિષ્કર્ષ પર આવે છે કે વિષયની વ્યાપકતા જુઓ.
હા,
શૃંગાર, વીર, કરુણ, શાંત, નીતિ, વૈરાગ્ય, પ્રકૃતિ, લગભગ બધા જ મુખ્ય ભાવોને નર્મદે સ્પર્શ્યા છે.
બરાબર.
પછી ભાવોની તીવ્રતા અને ઊંડાણ, કલ્પનાની ઉડાન અને પેલી શાસ્ત્રીય શૈલીનો પ્રારંભ, આ બધું જોતા નર્મદનું કાવ્ય પ્રેમાનંદ સહિતના અમામ જૂના ગુજરાતી કવિઓ કરતાં ઘણી ઊંચી જાતનું છે.
ઓહો, પ્રેમાનંદ કરતાં પણ ઊંચી જાતનું.
હા, એવું નવલરામ સ્પષ્ટ કહે છે. ભાષાની કેટલીક કથિત મુશ્કેલીઓને તેઓ ગૌણ ગણે છે, કાવ્યના આંતરિક સત્વને, એના કોરને પ્રાધાન્ય આપે છે. અને ભવિષ્યવાણી પણ કરે છે કે જેમ જેમ સમય જશે તેમ નર્મદનું સાચું મૂલ્ય સમજાશે અને એમનું માન વધશે.
શું ભવિષ્યવાણી કરી હતી?
એ કહે છે કે કદાચ ભવિષ્યમાં લોકોને એ વાતનું આશ્ચર્ય થશે કે એક સમયે નર્મદની સરખામણી જૂના કવિઓ સાથે કરવાની જરૂર પણ પડી હતી.
વાહ, આ તો બહુ કોન્ફિડન્ટ સ્ટેટમેન્ટ કહેવાય.
હા, એમને પૂરો વિશ્વાસ હતો નર્મદની કવિતા પર.
આ લેખમાંથી એવી કઈ પંક્તિઓ કે વિચારો છે જે એના મૂળ સંદેશને અને નવલરામના અભિગમને આમ ટૂંકમાં પણ સચોટ રીતે રજૂ કરે?
હા, કેટલીક ચાવીરૂપ પંક્તિઓ કે વિધાનો છે. એક તો પેલી કવિતાની વ્યાખ્યા જે આપણે જોઈ, જે અર્થ આપણા મનમાં ચિત્ર પાડી નાના પ્રકારની લાગણીઓ ઉપર અસર કરે છે તે કવિતા.
હા, એ તો યાદ રહી ગઈ.
બીજું, ભાષા અંગેનો એમનો પેલો ક્રાંતિકારી દૃષ્ટિકોણ દર્શાવતું વાક્ય. ભાષામાં જે ફેરફાર ચાલી રહ્યો છે તે કોઈના હાથમાં નથી, માટે એની બાની જ જુદી છે એમ ગણી એની કવિતાની તુલના કરવામાં તેનો વિચાર દૂર રાખવાની હું જૂજ ભલામણ કરું છું.
એટલે કે ભાષાના આધારે એને ઓછી નાખશો.
બરાબર. અને ત્રીજું, એમનો અંતિમ સ્પષ્ટ નિષ્કર્ષ, પ્રેમાનંદ સુદ્ધા સગળા ગુજરાતી કવિઓ કરતાં નર્મકાવ્ય ઘણી ઊંચી જાતનું છે. આ વાક્યો નવલરામનો તર્ક, એમની હિંમત અને એમની દ્રષ્ટિ એનો સારો પરિચય આપે છે.
દોઢ સદી જેટલો સમય વીતી ગયો છે. 1867માં લખાયેલો આ લેખ આજે પણ શા માટે મહત્વનો ગણાય? આપણે આજે એમાંથી શું શીખી શકીએ?
એનું મહત્વ અનેક સ્તરે છે. એક તો એ ગુજરાતીમાં આધુનિક પદ્ધતિસરની સાહિત્યક વિવેચનાનો ઉદય દર્શાવે છે, એની શરૂઆત કહી શકાય.
હા, એક સ્ટાર્ટિંગ પોઈન્ટ.
બીજું, એ જે મુદ્દાઓ ઉઠાવે છે, કલાનું મૂલ્યાંકન કેવી રીતે કરવું, પરંપરા અને નવીનતા વચ્ચેનો સંઘર્ષ કેવી રીતે સમજવો, ભાષાના પરિવર્તનને કઈ રીતે જોવું, આ પ્રશ્નો શાશ્વત છે.
સાચી વાત, આજે પણ લાગુ પડે.
હા, આજે પણ સાહિત્ય, કલા કે સંસ્કૃતિના કોઈપણ ક્ષેત્રમાં આ પ્રશ્નો પ્રસ્તુત છે. ત્રીજું, નર્મદ જેવા યુગ પ્રવર્તક કવિને સમજવા અને ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એમનું યોગ્ય સ્થાન નક્કી કરવા માટે આ લેખ એક પાયાનો સંદર્ભ પૂરો પાડે છે. અને એ આપણને શીખવે છે કે સાહિત્યિક મૂલ્યાંકનમાં વ્યક્તિગત પૂર્વગ્રહોથી ઉપર ઉઠીને તાર્કિક દલીલો અને સૌંદર્યલક્ષી સિદ્ધાંતોનો આધાર લેવો જોઈએ.
બરાબર, ઓબ્જેક્ટિવિટી રાખવી જોઈએ.
ગુજરાતી સાહિત્યના વ્યાપક ઇતિહાસમાં આ લેખને ક્યાં મૂકી શકાય? એ કઈ પરંપરાઓ વચ્ચે સેતુ જેવું કામ કરે છે?
આ લેખ છે ને, એ પરંપરાગત ભારતીય રસ આસ્વાદ પદ્ધતિ,
જે ભાવ અને આનંદ પર ભાર મૂકે.
બરાબર.
અને બીજી બાજુ પશ્ચિમી પ્રભાવ હેઠળ વિકસેલી આધુનિક વિશ્લેષણાત્મક વિવેચના પદ્ધતિ,
જે તર્ક, માળખું, વસ્તુનિષ્ઠતા પર ભાર મૂકે.
હા, આ બંનેનો એક મહત્વનો સેતુ છે. નવલરામે ભારતીય રસ સિદ્ધાંતનો ઉપયોગ કર્યો, પણ સાથે સાથે અર્થ, ચિત્ર, તર્ક જેવા પશ્ચિમી વિવેચનાના ખ્યાલોને પણ એટલું જ મહત્વ આપ્યું.
એટલે બંનેનો સમન્વય કરવાનો પ્રયાસ કર્યો.
હા, એક પ્રામાણિક પ્રયાસ કર્યો. અને આ લેખે જે પદ્ધતિસરની, તુલનાત્મક અને તર્કબદ્ધ વિવેચનાની શરૂઆત કરી, એણે પછીના દાયકાઓમાં આવનારા ઘણા વિવેચકો માટે રસ્તો બનાવ્યો.
મુખ્ય તારણો શું છે? સમાપ્ત કરવું હોય તો
મુખ્યત્વે ત્રણ બાબતો કહી શકાય. પહેલું, નવલરામે વ્યક્તિલક્ષી રૂચિ અને લોકપ્રિયતાના ધોરણોને પડકારીને તર્કબદ્ધ અને શાસ્ત્રીય માપદંડો દ્વારા નર્મદનું મૂલ્યાંકન કરવાનો એક પદ્ધતિસરનો અને નિષ્ઠાવાન પ્રયાસ કર્યો, જે ગુજરાતી વિવેચના માટે નવી દિશા સૂચવનારો હતો.
પદ્ધતિસરનો પ્રયાસ.
બીજું, એમણે નર્મદની ભાષાની જે સમકાલીન ટીકાઓ હતી એને સ્વીકાર્યા પછી પણ ભાષા એ કવિતાનું એકમાત્ર માપદંડ નથી એમ ભારપૂર્વક કહીને નર્મદના કાવ્યના વિષયવસ્તુનું ઊંડાણ, ભાવોની વિવિધતા અને તીવ્રતા, કલ્પનાશક્તિ અને ગુજરાતીમાં શાસ્ત્રીય કવિતા શૈલીના પ્રણેતા તરીકેના એમના યોગદાનને આધારે એમને એમના પુરોગામીઓ પ્રેમાનંદ સહિત કરતા શ્રેષ્ઠ ઠેરવ્યા.
કાવ્ય તત્વને મહત્વ આપ્યું.
બરાબર. અને ત્રીજું, આ લેખ પોતે જ ગુજરાતી વિવેચનાના ઇતિહાસમાં એક સીમાચિન્દ્ર બની રહ્યો, જેણે વસ્તુનિષ્ઠ, તુલનાત્મક અને સિદ્ધાંતનિષ્ઠ વિવેચનાનો પાયો નાખ્યો.
ખરેખર નવલરામનું આ કાર્ય માત્ર નર્મદ વિશે જ નહીં પણ સાહિત્યને સમજવાની અને મૂલવવાની પ્રક્રિયા વિશે પણ ઘણું શીખવે છે.
હા, ચોક્કસ. અને આ ચર્ચાના અંતે એક વિચાર મૂકી શકાય જેના પર શ્રોતાઓ મનન કરી શકે.
શું વિચાર?
કે 1867માં નવલરામે જે તર્કો અને માપદંડોના આધારે નર્મદને એમના પુરોગામીઓથી શ્રેષ્ઠ ગણાવ્યા હતા,
હા,
શું તે તર્કો અને માપદંડો આજે પણ એટલા જ પ્રસ્તુત લાગે છે?
સારો પ્રશ્ન છે.
ગુજરાતી ભાષા અને સાહિત્યિક રૂચિમાં છેલ્લા 150 વર્ષમાં જે પરિવર્તનો આવ્યા છે એને ધ્યાનમાં લેતા શું આજે આપણે નર્મદના મહત્વને એ જ કારણોસર સ્વીકારીએ છીએ કે પછી આપણા મૂલ્યાંકનના કારણો અને દ્રષ્ટિકોણ બદલાયા છે?
એટલે કે નવલરામનું મૂલ્યાંકન સમયની કસોટી પર કેટલું ખરું ઉતર્યું છે?
બરાબર, આ એક વિચારવા જેવો મુદ્દો છે.
નવલરામ પંડ્યાના નર્મ કવિતા એક વિવેચનાત્મક અવલોકન પરની આ ઊંડાણભરી ચર્ચા માટે આપનો આભાર.
આભાર.
આશા છે કે આ ચર્ચાથી કવિ નર્મદના કાર્ય અને ગુજરાતી સાહિત્ય વિવેચનના એક મહત્વપૂર્ણ પ્રકરણને સમજવામાં મદદ મળી હશે.
ચોક્કસ. આવા ક્લાસિકલ ગ્રંથો પર ફરી નજર કરવી હંમેશા પ્રેરણાદાયક હોય છે અને નવા વિચારો જગાડે છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.